એકત્રાના શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્રા એઆઈ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે એક એવા સાહિત્યિક ક્ષેત્રની ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ જે એમ કહી શકાય કે પોતે જ એક સમયે ઘણા વિવાદોમાં રહેલું. ક્યારે એવો વિચાર આવ્યો છે કે અલગ અલગ દેશો, અલગ અલગ ભાષાઓના સાહિત્યને સાથે મૂકીને સમજવાનો, એનો અભ્યાસ કરવાનો શ્રેષ્ઠ રસ્તો કયો?
બરાબર.
આ જ સવાલમાંથી એક આખી વિદ્યાશાખા ઊભી થઈ, તુલનાત્મક સાહિત્ય.
હા,
આજે આપણે પ્રમોદકુમાર પટેલના પુસ્તક તત્વ સંદર્ભમાં સમાવિષ્ટ જોહન ફ્લેચર દ્વારા લખાયેલ અને પ્રમોદકુમાર પટેલે જેનો અનુવાદ કર્યો છે એ તુલનાત્મક સાહિત્ય પરના લેખની વાત કરીશું.
બહુ રસપ્રદ વિષય છે.
આ લેખ આપણને સમજાવવાની કોશિશ કરે છે કે આ તુલનાત્મક સાહિત્ય છે શું, એની જરૂર કેમ પડી, અને જે સૌથી રસપ્રદ ભાગ છે,
હા, કે શા માટે અમુક વિદ્વાનો એને મિથ્યા નિર્માણ કહેતા હતા, અથવા તો એમ પણ કહેતા કે આ શાખા કટોકટીમાં છે.
બરાબર. રેને વેલેક જેવા મોટા નામ જોડાયેલા છે આ વિવાદ સાથે. તો આપણી આજની વાતચીતનો હેતુ એ સમજવાનો છે કે આ ક્ષેત્ર ખરેખર સાહિત્યને સમજવાની કોઈ નવી દિશા આપે છે, કે પછી એ ખાલી બીજી શાખાઓમાંથી લીધેલું જ જ્ઞાન છે. ચાલો શરૂ કરીએ.
ચોક્કસ. અને આ લેખ છે ને એ ખાલી વ્યાખ્યા નથી આપતો, એની સામે જે વાંધાઓ ઉઠ્યા હતા અને પછી એના બચાવમાં જે દલીલો રજૂ થઈ એ બધું જ વિસ્તારથી સમજાવે છે.
ઓકે.
મૂળ વાત એમ છે કે રાષ્ટ્રીય સાહિત્યની જે સીમાઓ છે ને, જે આપણે સામાન્ય રીતે વિચારીએ છીએ, ગુજરાતી સાહિત્ય, અંગ્રેજી સાહિત્ય, એનાથી બહાર નીકળીને જોવાનું, સાહિત્યને વધુ વ્યાપક રીતે આંતરરાષ્ટ્રીય સ્તરે અને બીજી વિદ્યાશાખાઓના સંદર્ભમાં પણ, ઇન્ટરડિસિપ્લિનરી જેને કહીએ.
શરૂઆત જ થોડીક આમ કહીએ તો ચોંકાવનારી છે. લેખક કહે છે કે આ નવી વિદ્યાશાખા છે પણ એની કોઈ એક સર્વસ્વીકૃત પદ્ધતિ નથી.
હા, એ જ મોટો પ્રશ્ન હતો શરૂઆતમાં.
અને અમુક લોકો તો એને મિથ્યા નિર્માણ જેવું કહે છે. આવું કેમ હશે? શું એનો મતલબ એમ કે એની કોઈ નક્કર ઓળખ જ નથી બની શકી?
હા, અમુક અંશે એવું કહી શકાય, કારણ કે તુલનાત્મક સાહિત્યનો વ્યાપ જુઓ તો બહુ મોટો છે.
જેમ કે?
એમાં સાહિત્ય નિર્માણની પ્રક્રિયા આવે, જુદી જુદી વિચારધારાઓ આવે, સમાજશાસ્ત્ર, ઇતિહાસ, કળા, આ બધું જ એની સાથે જોડાયેલું છે.
એટલે બધું ભેગું થઈ જાય.
બરાબર. એટલે એની કોઈ એક પોતાની સ્વીકૃત પદ્ધતિ બનાવી બહુ અઘરી સાબિત થઈ. પરિણામે શું થયું કે એ ઘણીવાર બીજી વિદ્યાશાખાઓની પદ્ધતિઓ ઉછીની લેતું હોય એવું લાગ્યું. અને આ જ કારણે એની સ્વતંત્ર ઓળખ પર સવાલો ઊભા થયા.
એટલે જ પેલો વિવાદ થયો હશે.
ચોક્કસ. અહીં પેલું શું નામ હતું એમનું? હા, રેને વેલેક. એમનું નામ લેવું જ પડે, બહુ પ્રભાવશાળી વિવેચક.
હા, એમણે શું કહ્યું હતું?
એમણે તો છેક 1958માં તુલનાત્મક સાહિત્યમાં કટોકટી એવો શબ્દ વાપરીને ખળભળાટ મચાવી દીધો હતો. એમનું એવું માનવું હતું કે આ શાખા પાસે પોતાનું કોઈ સ્પષ્ટ કાર્યક્ષેત્ર જ નથી.
ઓહો.
અને એમની પદ્ધતિઓ એમના મતે વધુ પડતી કાર્યકારણ ભાવ પર આધાર રાખે છે.
કાર્યકારણ ભાવ એટલે કારણ અને અસરના સંબંધો, કોણે કોના પર પ્રભાવ પાડ્યો, એવી બધી વાતો.
હા, બરાબર. કારણ અને અસર. વેલેકને વાંધો એ હતો કે તુલનાત્મક સાહિત્યવાળા મોટે ભાગે આવા બાહ્ય પ્રભાવો પર જ વધારે ધ્યાન આપતા હતા.
દાખલા તરીકે?
જેમ કે રંગદર્શિતાવાદ, રોમેન્ટિસિઝમ જેને કહીએ, એ ફ્રાન્સથી જર્મની કઈ રીતે પહોંચ્યો, કે પછી સર વોલ્ટર સ્કોટનો બાલઝાક પર શું પ્રભાવ હતો. વેલેક કહેતા કે આવી તપાસ સાહિત્યનું જે મૂળ તત્વ છે, એટલે કે કૃતિની કલાત્મકતા, એના આંતરિક ગુણો, એને અવગણે છે.
એટલે કે ખાલી કોણે કોનું વાંચ્યું એના પર ધ્યાન જાય છે.
બરાબર. ખાલી બાહ્ય જોડાણો શોધવામાં જ રચ્યા પચ્યા રહે છે. વેલેકના મતે આ સાહિત્યના અભ્યાસ માટે પૂરતું નથી. કૃતિની જે પોતાની વિશિષ્ટ સર્જન પ્રક્રિયા છે એ ક્યાંક આમાં ખોવાઈ જાય છે.
આ તો ખરેખર ગંભીર આરોપ કહેવાય. જો વેલેક જેવા મોટા ગજાના વિવેચક આવું કહેતા હોય તો પછી તુલનાત્મક સાહિત્યનો બચાવ કઈ રીતે થયો? મતલબ એની જરૂર શું સાબિત થઈ?
હા, તો એના બચાવના પણ દલીલો થઈ. લેખક ઘણા વિદ્વાનોની વાત ટાંકે છે. એક મુખ્ય બચાવ એ છે કે તુલનાત્મક સાહિત્ય આપણને રાષ્ટ્રીય સાહિત્યનું જે સાંકડું વર્તુળ છે ને, એમાંથી બહાર કાઢે છે. એ સાહિત્યને વિશ્વ સાહિત્યના વિશાળ ફલક પર જોવામાં મદદ કરે છે.
એટલે એક દેશ પૂરતું નહીં પણ દુનિયાના સાહિત્યના સંદર્ભમાં.
બરાબર. એ જુદી જુદી પરંપરાઓમાંથી કૃતિઓ લે, સર્જકો લે, કોઈ પ્રવાહ લે અને એમની સરખામણી કરે. આનાથી સાહિત્યિક ઘટનાઓને વધુ ઊંડાણથી સમજી શકાય.
કોઈ ચોક્કસ નામ છે જેમણે આ બચાવ કર્યો હોય?
હા, જ્યોર્જ સ્ટાઈનર જેવા વિદ્વાનો. એમણે ઉદાર માનવતાવાદી દૃષ્ટિકોણથી વાત કરી. એમની દલીલ હતી કે કોઈપણ સાહિત્ય કૃતિને એની પરંપરાના સંદર્ભ વગર સમજો તો એ અધૂરું ગણાય.
જેમ કે
અંગ્રેજી કવિ સ્પેન્સરને સમજવા હોય તો ઇટાલિયન મહાકાવ્યની પરંપરા જાણવી પડે, પોપને સમજવા હોય તો ફ્રેન્ચ કવિ બોઆલોનો સંદર્ભ જોઈએ. કવિતા, નાટક, નવલકથા આ બધા સાહિત્ય સ્વરૂપો કોઈ એક દેશની મિલકત તો છે નહીં, એ રાષ્ટ્રીય સીમાઓ ઓળંગે છે, એટલે એમનો અભ્યાસ પણ આંતરરાષ્ટ્રીય હોવો જોઈએ.
પણ લેખક એવું પણ કહે છે કે આવી ખાલી શ્રદ્ધા રાખવી કે ભાઈ તુલનાત્મક અભ્યાસ કરશું તો લોકો વધુ સહિષ્ણુ અને ઉદાર બની જશે, એ વાત ઠગારી નીવડી છે. તો શું કોઈ વધુ નક્કર શૈક્ષણિક દલીલ હતી જેનાથી આ શાખા ઊભી રહી?
હા, બરાબર. અહીં ડોનાલ્ડ ડેવીની દલીલ વધુ વજનદાર લાગે છે. ડેવીનું માનવું હતું કે સાહિત્યના જે ઐતિહાસિક અને સંરચનાવાદી અભિગમો છે ને, સ્ટ્રક્ચરલિસ્ટ જેને કહીએ, હા, એને પણ ખરા અર્થમાં સમજવા માટે ખાલી એક જ રાષ્ટ્રીય પરંપરાનો અભ્યાસ પૂરતો નથી.
એમણે કોઈ ઉદાહરણ આપ્યું છે?
હા, એમણે થિયોફિલ ગોશિયર નામના એક ફ્રેન્ચ કવિનું ઉદાહરણ આપ્યું. ડેવી કહે છે કે ગોશિયરની કવિતા ખાલી ફ્રેન્ચ નિષ્ણાતો જ ભણે એવું શા માટે? જે કોઈ પણ વ્યક્તિ જુદી જુદી ભાષાઓના ઉર્મી કાવ્યોના રચનાતંત્રમાં, એના સ્ટ્રક્ચરમાં રસ ધરાવે છે, એના માટે ગોશિયર અભ્યાસનો વિષય બનવો જોઈએ.
એટલે કે અલગ અલગ ભાષાના કાવ્યોની બનાવટ કેવી છે એ સમજવા માટે.
બરાબર. આ રીતે ભિન્ન ભાષાઓના સાહિત્ય સ્વરૂપોની જે રચનાગત ભાતો છે, જે સ્ટ્રક્ચરલ પેટર્ન્સ છે, એનું તુલનાત્મક અધ્યયન આપણી સાહિત્યની સમજણને વધુ સમૃદ્ધ બનાવે છે.
આ વાત રસપ્રદ છે. એટલે ફોકસ ખાલી કોણે શું લખ્યું એના પર નહીં, પણ કેવી રીતે લખ્યું અને અલગ અલગ જગ્યાએ લખાયેલા સાહિત્યમાં રચનાની રીતે શું સામ્ય છે, શું ભેદ છે એના પર જાય.
બરાબર.
પણ પાછો પેલો પ્રશ્ન આવે, જો તુલના કરવી હોય તો શેની તુલના કરવી અને ક્યાં અટકવું? નહીતર તો આ અભ્યાસ એટલો વિશાળ થઈ જાય કે ક્યાંય પહોંચાય જ નહીં.
ચોક્કસ. આ જ તો મોટો પડકાર રહ્યો છે તુલનાત્મક સાહિત્ય સામે, એનું કાર્યક્ષેત્ર નક્કી કરવાનો. લેખક આના માટે બે મુખ્ય વ્યાખ્યાઓ આપે છે. પહેલી હેની રિમેકની.
એમણે શું કહ્યું?
રિમેક કહે છે કે તુલનાત્મક સાહિત્ય એટલે કોઈ એક દેશની સીમાની બહાર વિસ્તરેલા સાહિત્યનો અભ્યાસ. આમાં બે વસ્તુ આવે.
કઈ બે?
એક, જુદા જુદા દેશોના સાહિત્ય વચ્ચેના સંબંધો, દાખલા તરીકે અંગ્રેજી અને ફ્રેન્ચ નવલકથાની સરખામણી, અને બીજું, કોઈ એક દેશના સાહિત્યનો બીજી કળાઓ સાથેનો સંબંધ, જેમ કે સંગીત, ચિત્રકળા, ફિલ્મ અથવા તો બીજા જ્ઞાન ક્ષેત્રો સાથેનો સંબંધ, જેમ કે તત્વજ્ઞાન, ઇતિહાસ, સમાજશાસ્ત્ર.
ઓકે, એટલે સાહિત્યની સરખામણી સાહિત્ય સાથે અથવા સાહિત્યની સરખામણી બીજા ક્ષેત્રો સાથે.
બરાબર. ટૂંકમાં કહીએ તો એમ. પછી બીજી વ્યાખ્યા પિકોય અને રૂસો નામના વિદ્વાનો આપે છે.
એમનો શું મત છે?
તેઓ કહે છે કે તુલનાત્મક સાહિત્ય એટલે સાહિત્યને માનવ ચિત્તના એક આવિર્ભાવ તરીકે સમજવાનો પ્રયાસ. આ માટે શું કરવાનું? તો કે સાહિત્ય કૃતિઓનું ઇતિહાસ, વિવેચન અને તત્વજ્ઞાનના દૃષ્ટિકોણથી જુદી જુદી સંસ્કૃતિઓ અને ભાષાઓના સંદર્ભમાં અધ્યયન કરવું.
આમાં કઈ પ્રક્રિયા આવે?
એમાં પહેલા વિશ્લેષણ કરવાનું, પછી તુલના કરીને ભેદ તારવવાના, અને છેલ્લે સમન્વય કરીને અર્થઘટન કરવાનું.
મને રિમેકની વ્યાખ્યા થોડી વધુ મોકળાશવાળી લાગે છે, ખાસ કરીને જે એમણે બીજી કળાઓ સાથેના સંબંધની વાત કરીએ.
હા, એ વાત સાચી.
આજના સમયમાં તો ફિલ્મ, સંગીત, સાહિત્ય આ બધું કેટલું બધું એકબીજા સાથે જોડાયેલું છે, એટલે આ અભિગમ વધુ પ્રસ્તુત લાગે.
હા, પણ મજાની વાત એ છે કે રિમેક પોતે પણ તુલનાત્મક સાહિત્યને એકદમ સ્વતંત્ર વિદ્યાશાખા ગણવા બાબતે થોડા ખચકાતા હતા.
એમ?
હા, એને સાહિત્ય વિવેચનની એક ઉપશાખા જેવી ગણતા હતા, જ્યારે ડેવિડ મલોન જેવા બીજા અભ્યાસીઓ છે એને વધુ ભારપૂર્વક એક સ્વતંત્ર સ્વાયત્ત શાખા તરીકે જુએ છે.
મલોનનું શું મત હતું?
એમના મતે આ શાખા સાહિત્યકૃતિઓને ભૌગોલિક અને ઐતિહાસિક સીમાઓથી પર જઈને જુએ છે અને સાહિત્ય સ્વરૂપો કઈ રીતે ઉદ્ભવ્યા, કઈ રીતે વિકસ્યા એના સંદર્ભમાં તપાસે છે.
અહીં એક બીજો સવાલ થાય. ઘણીવાર આપણે વિશ્વ સાહિત્ય કે પછી મહાન ગ્રંથોના અભ્યાસક્રમો જોઈએ છીએ, એમાં પણ જુદા જુદા દેશોનું સાહિત્ય તો આવે જ છે?
હા, આવે છે.
તો પછી આ તુલનાત્મક સાહિત્ય એનાથી કઈ રીતે જુદું પડે? શું ફરક છે બંનેમાં?
સારો પ્રશ્ન છે. તફાવત છે. તુલનાવાદી અભ્યાસી ખાલી સારાંશ આપીને કે કૃતિનો પરિચય કરાવીને અટકી નથી જતો.
તો એ શું કરે છે?
લેખ મુજબ મુખ્ય ત્રણ તફાવત છે. પહેલું, એ સ્પષ્ટપણે તુલના કરે છે, સરખામણી કરે છે અને આંતરસંબંધો બતાવે છે.
ઓકે.
બીજું, એ એક ચોક્કસ પદ્ધતિ અપનાવે છે. એ પદ્ધતિ સંશોધન જેવી જ હોય છે, તર્ક પર આધારિત હોય છે.
અને ત્રીજું,
એ ખાલી પ્રચલિત માન્યતાઓ કે ઉપરછલ્લી છાપ પર આધાર નથી રાખતો. એ પુરાવા આધારિત વિશ્લેષણ કરે છે.
સમજાયું. અને પેલું સર્વસાધારણ સાહિત્ય, જનરલ લિટરેચર, અને તુલનાત્મક સાહિત્ય, આ બંને શબ્દો પણ ઘણીવાર ગૂંચવણ ઊભી કરે છે, એમાં શું ભેદ છે?
હા, એ પણ સમજવા જેવું છે. સર્વસાધારણ સાહિત્ય સામાન્ય રીતે કોઈ એક વ્યાપક સાહિત્યિક મુદ્દો લે, કોઈ સ્વરૂપ લે કે કોઈ પ્રવાહની ચર્ચા કરે, જેમ કે ટ્રેજેડીનું સ્વરૂપ કેવું હોય અથવા વાસ્તવવાદનો વિકાસ કેવી રીતે થયો. પણ આ ચર્ચા ઘણીવાર એક જ રાષ્ટ્રીય સાહિત્યના સંદર્ભ પૂરતી સીમિત રહી શકે છે.
દાખલા તરીકે
કોઈ અભ્યાસી ફક્ત ફ્રેન્ચ કોમેડીનો ઇતિહાસ તપાસે તો એ સર્વસાધારણ સાહિત્ય ગણાય. પણ તુલનાત્મક સાહિત્ય માટે અનિવાર્ય છે કે ઓછામાં ઓછા બે જુદા જુદા રાષ્ટ્રીય સાહિત્યો કે સંસ્કૃતિઓની સીમાઓ ઓળંગે
અને એમની વચ્ચેના સંબંધો, સામ્યા કે ભેદ તપાસે.
બરાબર, એ એનું મુખ્ય લક્ષણ છે.
લેખમાં ફ્રેન્ચ શાળાનો ઉલ્લેખ વારંવાર આવે છે. લાગે છે કે શરૂઆતના તબક્કામાં એમનું પ્રભુત્વ હશે.
હા, બિલકુલ.
એમની મુખ્ય ખાસિયત શું હતી અને એમની ટીકા કેમ થઈ?
હા, ફ્રેન્ચ શાળા, જેમાં ગુયાર્ડ, કારે, વાન્ટીઘેમ જેવા વિદ્વાનો મુખ્ય હતા, એમણે તુલનાત્મક સાહિત્યને મુખ્યત્વે સાહિત્યના ઇતિહાસની એક શાખા તરીકે જ જોયું.
એટલે કે હિસ્ટોરિકલ અપ્રોચ.
બરાબર. એમનો મુખ્ય ભાર બે દેશો વચ્ચેના સાહિત્યિક સંબંધો, આદાનપ્રદાન અને ખાસ કરીને પ્રભાવ, ઇન્ફ્લુઅન્સના ઐતિહાસિક પુરાવાઓ શોધવા પર હતો.
મતલબ કે કોણે કોણે વાંચ્યો, કોણ કોનાથી પ્રભાવિત થયો.
હા, કયું પુસ્તક ક્યારે અનુવાદિત થયું, આવી બધી ઐતિહાસિક વિગતો પર એમનું ધ્યાન વધુ રહેતું. કૃતિનું કલાત્મક મૂલ્યાંકન કે એની આંતરિક રચના પર ઓછું.
તો પછી ટીકા શા માટે થઈ?
ટીકા એટલા માટે થઈ કે આ અભિગમ ઘણીવાર ખાલી તથ્યો અને માહિતીના ખડકલા જેવો બની જતો હતો. એ બહિર્વર્તી હતો, એટલે કે એક્સટર્નલ. કૃતિના આંતરિક સૌંદર્ય કે રચનાને બદલે બાહ્ય તથ્યો પર જ વધુ ભાર મૂકતો હતો.
એટલે ઊંડાણ ઓછું હતું એમાં.
હા, ટીકાકારોએ એમ કહ્યું કે આ અભિગમ દરેક વૃક્ષને, એટલે કે દરેક વિગતને અલગ અલગ જુએ છે, પણ આખું અરણ્ય, એટલે કે સાહિત્યનો જે વ્યાપક સંદર્ભ છે, એને સમજવામાં ઓછો પડે છે.
અને પેલી પ્રભાવની વાત?
હા, એમાં પણ એક મુદ્દો હતો. ટીકાકારોએ કહ્યું કે કોણે પ્રભાવ પાડ્યો એના કરતાં પણ વધુ મહત્વનું એ છે કે જેણે પ્રભાવ ઝીલ્યો એ સર્જકે એ સામગ્રીનું શું કર્યું, એણે પોતાની રીતે એમાંથી શું નવું સર્જન કર્યું. આ વાતની ફ્રેન્ચ શાળામાં ઘણીવાર ઉપેક્ષા થતી હતી.
વાત તો સાચી છે. આ પ્રભાવ નક્કી કરવો એ પણ કેટલું અઘરું કામ હશે. જેમ લેખક કહે છે, ખાલી કોઈના પુસ્તકાલયમાં બીજા લેખકનું પુસ્તક મળી આવે એટલાથી કાંઈ સાબિત નથી થતું.
બિલકુલ નહીં.
તો પ્રભાવ સાબિત કરવા માટે કેવા પુરાવા જોઈએ?
લેખક સ્પષ્ટ કરે છે કે એના માટે નક્કર પુરાવા જોઈએ, ધારણાઓ નહીં.
જેવા કે?
જેમ કે બે કૃતિઓ વચ્ચે ખરેખર ઊંડું આંતરિક સામ્ય દેખાતું હોય, પાત્રો કે પરિસ્થિતિઓનું સ્પષ્ટપણે ગ્રહણ થયેલું દેખાય, લેખકે પોતે આદરપૂર્વક કોઈના અવતરણો ટાંક્યા હોય, અથવા તો શૈલીનું સભાનપણે અનુકરણ કર્યું હોય, કે પછી કોઈ લેખકે બીજાના કામની ગંભીર રીતે ટીકા કરી હોય, આ બધું પ્રભાવ તરફ ઇશારો કરી શકે.
સાચી વાત. સર્જકનું મન કંઈ શાહી ચૂસ કાગળ જેવું તો છે નહીં.
બરાબર. એ સક્રિય રીતે ગ્રહણ કરે છે, પસંદગી કરે છે અને રૂપાંતરિત કરે છે.
ફ્રેન્ચ શાળાનો જે આ ઐતિહાસિક અભિગમ હતો, એના સિવાય તુલનાત્મક સાહિત્યમાં બીજા કેવા અભિગમો વિકસ્યા? શું બધા ઇતિહાસ અને પ્રભાવમાં જ રહ્યા?
ના ના, બીજા ઘણા અભિગમો આવ્યા. ઇંગ્લેન્ડ અને અમેરિકાના અભ્યાસીઓએ ઘણીવાર પેઢી કે હિલચાલ જેવા ખ્યાલો પર ધ્યાન આપ્યું.
એટલે કે
જેમ કે જુદા જુદા દેશોમાં રોમેન્ટિક પેઢીની શું લાક્ષણિકતાઓ હતી એની સરખામણી કરવી. જો કે લેખક ચેતવે છે કે અહીં પણ વધુ પડતા સરળીકરણનું જોખમ રહે છે. લેખક એ પણ નોંધે છે કે સાહિત્યિક શૈલીઓ કરતાં વિચારો વધુ ઝડપથી ફેલાય છે, જેમ કે અસ્તિત્વવાદ અથવા એબ્ઝર્ડ નાટ્યરીતિ.
ઓકે, આ સિવાય
એક બીજો બહુ જ મહત્વનો અભિગમ એટલે સમાજશાસ્ત્રીય અભિગમ, સોશિયોલોજિકલ એપ્રોચ.
એમાં કોણ મુખ્ય હતા?
લ્યુસિયન ગોલ્ડમેન, રોલા બાર્થ, લિયો લોવેન્થલ જેવા મોટા વિચારકોએ સાહિત્ય અને સમાજ વચ્ચેના જે ગાઢ સંબંધો છે એની તપાસ કરી.
એમણે કયા મુદ્દા ઉપર ધ્યાન આપ્યું?
એમણે વાચક વર્ગ કેવો છે, સમાજમાં વર્ગ સંઘર્ષની સાહિત્ય પર શી અસર પડે છે, સામાજિક કટોકટી વખતે કેવું સાહિત્ય રચાય છે, આવી કડીઓ શોધવાનો પ્રયત્ન કર્યો.
દાખલા તરીકે ગોલ્ડમેન શું કહેતા હતા?
ગોલ્ડમેન નવલકથાને જે તે સમયની સામાજિક આર્થિક પરિસ્થિતિ સામેની એક પ્રતિક્રિયા તરીકે જોતા હતા. બાર્થ ભાષા, ઇતિહાસ અને સત્તાના જે સંબંધો છે એના પર ભાર મૂકતા હતા.
પણ આ અભિગમની પણ કોઈ મર્યાદા હશે ને?
હા, એની મર્યાદા એ છે કે આમાં ક્યારેક કૃતિનું જે સાહિત્યિક પાસું છે એ ગૌણ બની જાય છે અને સમાજશાસ્ત્રીય વિશ્લેષણ મુખ્ય બની જાય છે.
સમજાયું. આટલા બધા અભિગમો અને એમની મર્યાદાઓ વિશે જાણ્યા પછી હવે એ જાણવું છે કે શું એવા કોઈ સફળ તુલનાત્મક અધ્યયનોના ઉદાહરણો છે જે ખરેખર બતાવે કે આ ક્ષેત્ર શું સિદ્ધ કરી શકે છે.
હા, બિલકુલ છે, અને લેખક કેટલાક ઉત્તમ ઉદાહરણો આપે પણ છે. એક નામ ખાસ લેવું પડે, હેરી લેવિન.
એમનું શું યોગદાન હતું?
લેવિન માનતા હતા કે તુલનાત્મક અધ્યયન સાહિત્યને એક જીવંત, સતત ચાલતી પ્રક્રિયા તરીકે સમજવામાં મદદ કરે છે અને કૃતિઓના સ્વરૂપ, શૈલી અને સંરચના પર નવો પ્રકાશ પાડે છે. એમનો ગ્રંથ છે ધ ગેટ્સ ઓફ હોર્ન.
એ શેના વિશે છે?
એ ફ્રેન્ચ વાસ્તવવાદી નવલકથા, ખાસ કરીને સ્તંધાલ, બાલઝાક, ફ્લોબેર, ઝોલાનું ઉત્કૃષ્ટ તુલનાત્મક સર્વેક્ષણ ગણાય છે.
બીજું કોઈ મોટું ઉદાહરણ?
હા, બીજું શિખર ઉદાહરણ છે એરિક ઓર્બિકનું માઇમેસિસ.
ઓહો, એ તો બહુ પ્રખ્યાત પુસ્તક છે.
બહુ જ. આ ભવ્ય ગ્રંથ લગભગ 3000 વર્ષના પાશ્ચાત્ય સાહિત્યનો અભ્યાસ કરે છે અને એમાં વાસ્તવિકતા, રિયાલિટી, એનું નિરૂપણ કેવી રીતે બદલાતું રહ્યું છે એની તપાસ કરે છે.
ક્યાંથી ક્યાં સુધી?
છેક હોમરથી શરૂ કરીને વર્જિનિયા વુલ્ફ સુધી.
અદ્ભુત.
પછી ભલે નોર્થરોપ ફ્રાય પોતાને તુલનાવાદી ન કહેતા હોય, પણ એમનું પુસ્તક એનેટોમી ઓફ ક્રિટિસિઝમ,
હા, એ પણ બહુ પ્રભાવશાળી છે.
એ પણ ખૂબ મહત્વનું રહ્યું છે. એમાં એ જુદા જુદા સાહિત્યોમાં વારંવાર જોવા મળતા જે મૂળભૂત કથાબીજો છે, આર્કિટાઇપ્સ અને સાહિત્યિક સંરચનાઓ, એનું વર્ગીકરણ અને વિશ્લેષણ કરે છે, જે તુલનાત્મક અભ્યાસ માટે બહુ જ ઉપયોગી છે.
અને શું કોઈ ચોક્કસ થીમ કે મોટિફ, માની લો કે કોઈ પાત્ર કે કોઈ વિચાર, એ જુદા જુદા સાહિત્યમાં કેવી રીતે બદલાય છે, એવા અભ્યાસો પણ થયા છે?
હા, ચોક્કસ થયા છે. જેમ કે WB સ્ટેનફર્ડનો ગ્રંથ છે ધ યુલિસિસ થીમ.
એ યુલિસિસ પાત્ર વિશે હશે?
બરાબર. એ હોમરના ઓડિસિયસ એટલે કે યુલિસિસ પાત્રથી શરૂ કરીને છેક જેમ્સ જોઇસના યુલિસિસ સુધી આ પાત્રના જુદા જુદા અર્ધઘટનો અને રૂપાંતરણો તપાસે છે.
રસપ્રદ.
આવા અભ્યાસો બતાવે છે કે અમુક કેન્દ્રીય માનવીય થીમ્સ અને પાત્રો કેવી રીતે સમય અને સંસ્કૃતિની સીમાઓ ઓળંગીને જુદા જુદા સર્જકોને પ્રેરણા આપતા રહે છે અને નવા નવા રૂપો ધારણ કરતા રહે છે.
કોઈ બીજું ઉદાહરણ?
હા, જેમ કે લિયોન એડેલ જેવા વિવેચકે આધુનિક નવલકથામાં ચેતનાના પ્રવાહની જે ટેકનિક છે, સ્ટ્રીમ ઓફ કોન્શિયસનેસ, એના વિકાસ અને ઉપયોગ પર તુલનાત્મક દ્રષ્ટિએ કામ કર્યું છે.
સરસ. તો આખી ચર્ચાના અંતે જો આપણે એમ પૂછીએ કે તુલનાત્મક સાહિત્ય શું કરી શકે અને શું ન કરી શકે, એનો એક સાર કાઢવો હોય તો શું કહી શકાય? એની શક્તિઓ કઈ અને મર્યાદાઓ કઈ?
દી સંસ્કૃતિનો વચ્ચે જે સાહિત્યક અને સાંસ્કૃતિક આદાન પ્રદાન થયો છે એને સ્પષ્ટ કરી શકે.
ઓકે.
બીજું, એ લેખકો વચ્ચેના સંબંધો અને પ્રભાવની વધુ ઊંડી સમજ આપી શકે, પેલી ફ્રેન્ચ શાળાની મર્યાદાઓને ધ્યાનમાં રાખીને.
બરાબર.
ત્રીજું, એ અનુવાદોનું શું મહત્વ છે એ બતાવી શકે અને અનુવાદની પ્રક્રિયા કેવી હોય છે જેમાં મૂળ કૃતિનું નવું રૂપ પણ ઘડાય છે એ સમજાવી શકે. ચોથું, એ સાહિત્ય અને બીજી કળાઓ ચિત્ર, સંગીત, ફિલ્મ વચ્ચેના જે આંતરસંબંધો છે એની રસપ્રદ તપાસ કરી શકે.
હા, એ તો બહુ મહત્વનું છે.
પાંચમું, સાહિત્ય પર જુદી જુદી વિચારધારાઓ, માર્ક્સવાદ, અસ્તિત્વવાદ વગેરેનો શું પ્રભાવ પડ્યો એ સ્પષ્ટ કરી શકે.
ઓકે.
છઠ્ઠું, એ સાહિત્યને ખાલી છૂટક કૃતિઓના સમૂહ તરીકે નહીં પણ એક સંસ્થા તરીકે જોવામાં મદદ કરે, જેની પોતાની પરંપરાઓ હોય, રૂઢિઓ હોય, વિકાસ હોય,
એક સિસ્ટમ તરીકે.
હા, અને સાતમું, જે સૌથી અગત્યનું કહી શકાય, તે સાહિત્યને કોઈ એક દેશ કે ભાષા પૂરતું સીમિત ન રાખતા એક સાર્વત્રિક માનવીય ઘટના તરીકે રજૂ કરી શકે, જેમાં અલગ અલગ સંસ્કૃતિઓમાં સમાન રચના પદ્ધતિઓ કે થીમ્સ જોવા મળે છે.
આ થઈ એની શક્તિઓ, હવે એની મર્યાદાઓ અથવા પડકારો શું છે?
હા, મર્યાદાઓ પણ છે. પહેલું, તે ઘણીવાર કૃતિના અત્યંત સૂક્ષ્મ આંતરિક વિશ્લેષણ સુધી ઊંડા નથી ઉતરતું, જેને ક્લોઝ રીડિંગ કહીએ છે ને.
હા,
એમાં ઓછું રોકાય છે, મોટેભાગે બહિર્લક્ષી રહે છે.
ઓકે.
બીજું, એ ક્યારેક ઐતિહાસિક સમયક્રમ પર વધુ પડતો આધાર રાખે છે, જ્યારે એની ખરી નિસ્બત તો સમયની આરપાર દેખાતી જે પુનરાવર્તિત થતી સંરચનાત્મક ભાતો છે એની સાથે હોવી જોઈએ. અને ત્રીજું, કારણ કે કૃતિને વ્યાપક સંદર્ભમાં આંતરરાષ્ટ્રીય સાંસ્કૃતિક મૂકવા પર વધુ ભાર આપે છે, એટલે ક્યારેક સર્જન પ્રક્રિયાની જે અનન્યતા છે, જે વ્યક્તિગત પ્રતિભા છે, એ પાસા પર ઓછું ધ્યાન અપાય છે.
એટલે એમ કહી શકાય કે એક બાજુ જે ફક્ત કૃતિના સ્વરૂપ પર જ ધ્યાન આપે છે એ આકારવાદ, ફોર્મલિઝમ, અને બીજી બાજુ જે ફક્ત ઐતિહાસિક સંદર્ભ પર જ ધ્યાન આપે છે એ ઐતિહાસિકતાવાદ, હિસ્ટોરિસિઝમ.
હા,
આ બંને અંતિમોની વચ્ચે ક્યાંક સંતુલન સાધવાનો પ્રયાસ કરે છે.
હા, આ સારો સારાંશ છે. બરાબર. એનો આખરી હેતુ તો સાહિત્ય કૃતિના કોઈ પાસા પર, ભલે એ ઐતિહાસિક હોય, સ્વરૂપગત હોય કે વૈચારિક હોય, તુલના દ્વારા નવો પ્રકાશ પાડવાનો છે, જેથી આપણી સાહિત્યની સમજ વધુ વ્યાપક અને ઊંડી બને. એ સાહિત્યના આટલા મોટા વૈવિધ્યમાં જે અંતર્ગત સમાનતાઓ છે, જે જોડાણો છે, એને શોધવા પ્રયત્ન કરે છે.
તો આખી વાતચીત પરથી એવું લાગે છે કે તુલનાત્મક સાહિત્ય, ભલે શરૂઆતમાં એની પદ્ધતિઓને લઈને મતભેદ રહ્યા હોય, પણ સાહિત્યના અભ્યાસ માટે એક બહુ મૂલ્યવાન દ્રષ્ટિકોણ તો આપે જ છે.
ચોક્કસપણે.
એ આપણને શીખવે છે કે સાહિત્ય કંઈ એક ટાપુ નથી, એ તો જુદા જુદા પ્રવાહો, વિચારો, પરંપરાઓનો સંગમ છે.
બરાબર.
અને એ આપણને રાષ્ટ્રીય અને ભાષાકીય સીમાઓથી પર જઈને વિચારવા પ્રેરે છે. એ સવાલ પૂછે છે, શા માટે જુદી જુદી સંસ્કૃતિઓમાં અમુક વાર્તાઓ, અમુક પાત્રો, અમુક રચના રીતિઓ વારંવાર જોવા મળે છે? આ સમાનતાઓ અને ભિન્નતાઓ માનવ અનુભવ, કલ્પના અને અભિવ્યક્તિ વિશે આપણને શું કહે છે? આ પ્રશ્નો જ સાહિત્યના અભ્યાસને ખરા અર્થમાં રોમાંચક બનાવે છે.
તો શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર મૂકીને આપણે વાત પૂરી કરીએ. શું જુદા જુદા સાહિત્યમાં વારંવાર દેખાતી આ સંરચનાત્મક ભાતો કે કથાબીજોને ઓળખવાથી આપણે ફક્ત એ બીજા સાહિત્યોને જ નહીં પણ કદાચ આપણી પોતાની સંસ્કૃતિ અને સાહિત્યને પણ વધુ સારી રીતે સમજી શકીએ?
બહુ મહત્વનો પ્રશ્ન છે.
શું આ તુલનાત્મક દ્રષ્ટિ આપણા વાંચનની અને કદાચ દુનિયાને જોવાની રીતને પણ બદલી શકે છે? આ પ્રસ્તુતિ એકત્રા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.